તારીખ 1/4/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 440-444 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 153
સંક્ષેપનો પત્ર છે. કલ્યાણની જિજ્ઞાસા વાળો એક કાગળ ગઈ સાલમાં મળ્યો હતો, તેવા જ અર્થનો બીજો કાગળ થોડા દિવસ ત્યાં મળ્યો છે. લખનારને આત્મકલ્યાણની જિજ્ઞાસા છે. કેશવલાલનો તમને ત્યાં સમાગમ થાય છે એ શ્રેયવાળો યોગ છે. ત્યાં કોઈ બીજા મુમુક્ષુભાઈના સત્સંગનો પણ એની અંદર નિર્દેશ છે કે આ સત્સંગ તમારા માટે ઠીક છે. આરંભ પરિગ્રહ અસત્સંગ આદિ કલ્યાણને પ્રતિબંધ કરનારા કારણોમાં જેમ બને તેમ ઓછો પરિચય થાય તથા તેમાં ઉદાસીનતા પ્રાપ્ત થાય તે વિચાર હાલ મુખ્યપણે રાખવા યોગ્ય છે. એક પત્ર લખ્યો છે એમણે 1 વર્ષ પહેલા, બીજો પત્ર ફરીને 1 વર્ષે આવ્યો છે અને બંને પત્રમાં એક જ વિષય છે કે મારે આત્મકલ્યાણ કરવું છે. પત્ર લખવામાં 1 વર્ષનો આંતરો છે, એના ઉપરથી એમ અનુમાન કરી શકાય કે પત્ર લખનારને બીજા બીજા કાર્યોમાં વ્યસ્ત રહેવાનું ઘણો રોકાવાનું ઘણું છે કે જેને લઈને એ પત્ર સંપર્ક રાખી શક્યા નથી. એટલે આરંભ પરિગ્રહનો વિષય લખ્યો છે. આરંભ એટલે જે તે કાર્યોની અંદર વ્યસ્ત રહેવું એનું નામ આરંભ. મુમુક્ષુ દશામાં અનેક કાર્યોમાં વ્યસ્ત રહેતા આત્મવિચાર ગૌણ થાય, સત્સંગ ગૌણ થાય, સ્વાધ્યાય ગૌણ થાય, એ બધા પ્રકાર ઉત્પન્ન થાય તો એ પ્રકારનો જે આરંભ છે, વ્યવસાય છે, વ્યસ્ત રહેવાપણું છે, એ સત્સંગનો યોગ હોય એને સંક્ષેપ કરવું ઘટે છે. થોડો સમય કાઢવો જોઈએ અને એ રીતે એની વ્યવસ્થા ગોઠવવી જોઈએ કે જેથી પોતે નિયમિત રીતે આત્મકલ્યાણ અંગેના વિચારણાથી ના સંપર્કમાં રહ્યા કરે, એ અસર તળેથી દૂર ન જાય. એ પ્રકાર કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં રહેવાનું થતું હોય, કેમ કે સંસારમાં તો દરેક સ્તરના લોકો જીવે છે. 200ની આવક વાળો પણ જીવે છે, 500ની આવક વાળો જીવે છે, 5000ની આવક વાળો પણ જીવે છે અને 50000ની આવક વાળો જીવે છે. કોઈનું મૃત્યુ નથી થઈ જતું, પણ આત્માનું મરણ જીવનનો જે સવાલ છે એને ગૌણ કરવા જોઈએ. એટલે આરંભ અને પરિગ્રહ એટલે ઘણો મમત્વ થવો. પરિગ્રહ એટલે ઘણી વસ્તુ મેળવવી એમને, પણ મમત્વની તીવ્રતા જે થાય છે એને લઈને પણ પરિણામ છે એ આ વિષયની અંદર આ રસને આવવા દેતા નથી. પરિગ્રહ પ્રત્યેનો જે રસ છે અથવા સંયોગ પ્રત્યેના મમત્વનો રસની જે તીવ્રતા છે એ અસંગ તત્વના રસને ઉત્પન્ન થવા દેવામાં બાધક થાય છે, એનું નામ પરિગ્રહ છે. કારણ કે એક પરિગ્રહમાં વસ્તુ તો પૂર્વકર્મ અનુસાર બહારની આવવાની જવાની છે, પણ પોતાનું મમત્વ કેટલું તીવ્ર છે એના ઉપર પરિગ્રહ બુદ્ધિ કેટલી છે એમ નક્કી થાય છે. અને અસત્સંગ એટલે જેની શ્રદ્ધામાં વિપર્યાસ ઘણો છે અથવા જેની શ્રદ્ધા સુધારવાનું જેને લક્ષ્ય નથી, સમ્યક શ્રદ્ધા કરવાનું જેને લક્ષ્ય નથી, એવા જીવોનો સંગ એ અસત્સંગ છે. અસત્સંગ એને કહેવો. એટલે શું છે કે ચારે કશાયની મંદતા કરનારા તો ધર્મના ક્ષેત્રમાં ઘણા નીકળશે, જુદી જુદી ક્રિયાકાંડમાં પડેલા બીજી જુદી. પણ જેનું લક્ષ્ય પોતાનો શ્રદ્ધા સુધારવું છે એટલે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે, મિથ્યા દર્શનનો અભાવ કરવો છે, એવા પ્રકારના જે જીવો છે એ પ્રકારનો સંગ કરવો, મુમુક્ષુ મુમુક્ષુમાં પણ એ પ્રકારનો સંગ કરવો, કે સામાનું લક્ષ્ય શ્રદ્ધાનું પર હોવું જોઈએ. પાયો શ્રદ્ધાનો છે. જ્ઞાનના લક્ષ્ય વાળા ને ચારિત્રના લક્ષ્ય વાળા ને થોડું સત્સંગ અસત્સંગનો વિવેક કરવામાં કેવા મુમુક્ષુનો સંગ કરવો, મુમુક્ષુ સિવાય બીજાનો સંગ કરવાનો તો પ્રશ્ન નથી, પણ જેનો સંગ કરવો છે ધર્મ અર્થે એમાં પણ આ મુદ્દો જુઓ કે આને પોતાની શ્રદ્ધા સુધારીને મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવો છે, કેમ કે મોક્ષ માર્ગમાં એ વિના પ્રવેશ નથી. કોઈ શાસ્ત્રોમાંથી જાય છે અને ધારણા કરે છે અને જ્ઞાનનો ઉઘાડ ઘણો જોવામાં આવે છે. કોઈ આચરણની અંદર પણ કશાયની મંદતા વાળા અનેક ક્રિયાના આશ્રમ પરિણામો થતા જોવામાં આવે છે. તો એનો સત્સંગ કરવો કે કેમ, આટલો પ્રશ્ન છે. તો કે એમ નહીં તપાસવા. આરાધક પરિણામોમાં પહેલા શ્રદ્ધાનો સુધાર થાય છે, દર્શનમાં મંદ થાય છે, એ પ્રકારની લાઈન પકડી હોય એવા જીવોનો સત્સંગ કરો, એવા જીવોનો સંગ કરો. કેમ કે જ્ઞાની તો કોક જ મળશે અબજોમાં એકાદ. જ્ઞાનીનો સંગ એટલો સુલભ નથી આ કાળમાં. કોઈ કોઈ કાળ તો એવા જશે કે જેમાં જ્ઞાનીની અહિયાતી નહીં હોય. હવે પછી કોઈ એવા કાળ જશે કે જેની અંદર 100-150 વર્ષ સુધી કોઈ 200 વર્ષ સુધી કોઈ જ્ઞાની નહીં મળે, વળી કોઈ એકાદ જ્ઞાની થવો હોય. મુમુક્ષુને સત્સંગ કેવી રીતે કરવો, શું કરવો, એ માર્ગદર્શન શ્રીમદજીના વચનોમાંથી ઘણું મળે છે. અનેક જગ્યાએ એમને એ વિષય ઉપર માર્ગદર્શન આપ્યું છે વારંવાર મુમુક્ષુઓને. આમાં તપાસવાનો વિષય શ્રદ્ધાનો છે. વિકલ્પ વિકલ્પ છે, પણ પોતે શું કરવા માગે છે, કેવી રીતે આગળ વધવા માગે છે, એ તો પરસ્પરનો પરિચય છે ને એકબીજાને, એટલે એ પરિચયથી નક્કી થઈ શકે છે. અને નિખાલસતાથી એ વિષય ઉપર વિચારોની આપ લે કરે એનું નામ તો સત્સંગ છે. સત્સંગ ક્યાં થાય? મન મેળાપ હોય ત્યાં થાય. જ્યાં મન ન મળતું હોય ત્યાં તો થતો નથી. જ્યાં મન મેળાપે સત્સંગ હોય ત્યાં તો એકબીજાના નિખાલસતાથી વિચારોની આપ લે થાય છે. એટલે ખબર પડે છે કે આ કઈ બાજુ જવા માંગે છે, આ કેવી રીતે આગળ વધવા માંગે છે, પોતાના કલ્યાણના માર્ગમાં કઈ પદ્ધતિથી આગળ વધવા માંગે છે, એ કાર્ય પદ્ધતિ બીજાને બીજા સમજી શકે છે. અને એ સંબંધે બરાબર વિચાર કરી, નિર્ણય કરી અને સત્સંગમાં રહેવું. ગમે તેના સત્સંગમાં રહેવું એમ નહીં. મુમુક્ષુ છે માટે બધા સત્સંગને યોગ્ય છે એમ નહીં. શું કે ભાઈ અમુક સંપ્રદાય છે માટે બધા સત્સંગને યોગ્ય છે એમ નથી. કે ભાઈ આપણે તો દિગંબર જૈનો છીએ કે એમ પણ નથી. આપણે તો સોનગઢ વાળા છીએ એમ પણ નથી ચાલે. આપણે તો બધા ગુરુદેવને માનવા વાળા છે એમય ચાલે. જેવી વિચારીને પગ મૂકવાનો સમય છે, નહીતર આત્મહિત કરવાને બદલે આત્મ અહિત થઈ જાય. એ આદિ કલ્યાણને પ્રતિબંધ કરનારા કારણો છે, તેમાં જેમ બને તેમ ઓછો પરિચય થાય. આરંભના વિષયમાં સંક્ષેપ કરવો, પરિગ્રહના વિષયમાં એટલે મમત્વનો સંક્ષેપ કરવો, અને બીજો જે સંગ છે એ સંગમાં પણ સંક્ષેપ કરી નાખવો. અને ઓછો પરિચય થાય અને તેમાં ઉદાસીનતા થાય, એની ઉપેક્ષા થાય, તે વિચાર હાલ મુખ્યપણે રાખવા યોગ્ય છે. એટલે જેમને પત્ર લખ્યો છે એમને ખાસ ભલામણ છે કે જો તમે આ ત્રણ મુદ્દાઓ પર ધ્યાન આપશો તો તમારી જે કલ્યાણ સંબંધીની જિજ્ઞાસા છે અને ભાવના છે એમાં પ્રગતિ થવાનો અવકાશ છે. આ ત્રણ મુદ્દા તમારી યોગ્યતાને વિશે ધ્યાન રાખવા જેવા છે એમ કેમ છે. એટલો પત્ર વિરમગામના સુખલાલભાઈને લખ્યો છે. ત્યાર પછીનો પત્ર છે મનસુખભાઈ દેવશ્રીભાઈ લીમડી. હાલ તે તરફ થયેલા શ્રાવકો વગેરેના સમાગમ સંબંધીની વિગત વાંચી છે. તે પ્રસંગમાં રુચિ કે અરુચિ જીવને ઉદય આવીને તે શ્રેયવાળું કારણ જાણે તેને અનુસરી નિરંતર પ્રવર્તન કરવાનો પરિચય કરવો યોગ્ય છે. શું કહ્યું કે સંપ્રદાયના જે શ્રાવકો છે એ સંબંધીનો સમાગમ એમને કઈ લખ્યું છે પ્રકરણ કે આ રીતે મળવા હળવાનું થાય છે અમારે લોકોને, પણ મને એમાં રુચિ નથી રહેતી, તેમ મને એમાં દ્વેષ થતો નથી. અરુચિ એટલે અહીંયા દ્વેષ, પ્રેજ્યુડાઇઝ જેને કહી, ભાઈ આ તો આ લોકો કઈ સમજતા જ નથી, માનતા જ નથી, કઈ ક્રિયાકાંડમાં પડી ગયા છે કે અંધશ્રદ્ધામાં પડી ગયા છે, કઈ રુચિ નહીં ને અરુચિ નહીં. એવો જે તમારા પરિણામની અંદર પ્રકાર થયો તે સારો છે, તે શ્રેયવાળું કારણ જાણીને, એ કારણ શ્રેયવાળું છે. નહીતર કાં તો જીવ ભૂલથી રાગ કરે અને કાં દ્વેષ કરે. પોતાની માન્યતાને અનુકૂળ ન હોય એવા સંપ્રદાયના જીવો પ્રત્યે દ્વેષ કરે, આ તો કઈ સમજતા જ નથી, અને એમ કરીને એના પ્રત્યે અણગમો અને અભાવો વ્યક્ત કરે જાય. તો લખનારે એમ લખ્યું છે કે મને મળવા હળવાનું થાય છે, પણ મને રુચિ થતી નથી એ લોકો પ્રત્યે, તેમ એ લોકો પ્રત્યે મને અરુચિ પણ થતી નથી. તો કે એ વાત ઠીક છે તમારી, તેને અનુસરીને એ પ્રકારના પરિણામોને અનુસરીને નિરંતર પ્રવર્તન કરવાનો પરિચય કરવો યોગ્ય છે. એટલે એ પ્રકારે તમે વર્તજો, એ તમારી વર્તના ઠીક છે. અને તે અસત્સંગનો પરિચય ક્યાં, એ શ્રાવકોનો અસત્સંગનો પરિચય, સત્સંગ ન કહ્યો એને, અસત્સંગનો પરિચય, કેમ કે શ્રદ્ધામાં ફેર છે. એ લોકો પણ પોતાની ધર્મક્રિયા તો મંદ કશાયથી કરતા હોય છે, પણ એને અસત્સંગ કહે છે, કેમ કે શ્રદ્ધાનો વિપર્યાસ છે. માટે તે અસત્સંગનો પરિચય જેમ ઓછો પડે તેમ તેની અનુકંપા ઈચ્છીને રહેવું યોગ્ય છે. એની અનુકંપા રાખવી, દયા રાખવી, કરુણા કરવી, ત્યારે બિચારા મનુષ્ય ભાવ આમનામ પૂરો કરી જશે. આવો અમૂલ્ય મનુષ્ય ભાવ કે જેમાં આત્મહિત કરવાનો ઘણો અવસર છે, ઘણી સારી તક છે, એ એમને સંપ્રદાય બુદ્ધિમાં અને ઊંધી શ્રદ્ધામાં રહીને ભાવ પૂરો કરી નાખશે. એટલે એની અનુકંપા ઈચ્છવી જેમ બને તેમ. સત્સંગના યોગને ઈચ્છવો અને પોતાના દોષને જોવા યોગ્ય છે, બે વાત કરે છે. 12માં એવા સત્સંગને ઈચ્છવો, જ્ઞાનીના સંગને ઈચ્છવો, અથવા પોતાના આત્મકલ્યાણની જિજ્ઞાસા વાળા હોય એવા સમગુણીના સંગને ઈચ્છવો, અંદરમાં પોતાના દોષને જોવા, આ એક બહુ જ પ્રારંભમાં મુમુક્ષુની ભૂમિકામાં એકદમ શરૂઆતમાં પરલક્ષ ન થવા માટેનું બહુ સારું માર્ગદર્શન છે. જે પોતાના દોષ ભણી જોવે છે તે પોતાના દોષ સુધારવાના હેતુથી જોવે છે. ઉદ્દેશ શું છે એની અંદર દોષ જોવાનો, કે મારા દોષ મારે મટાડવા છે. તો એમાં અસ્તિત્વ ઉદ્દેશ એ છે કે મારે મારા આત્મગુણોને પ્રગટ કરવા છે. તો એ જે પરિણામ ઉપરનો અવલોકન છે, દોષ જોવા એટલે પોતાના દોષનું અવલોકન કરવું. થઈ જાય પછી એમને વર્તતા હોય ત્યારે જો અવલોકનમાં આવે તો એ દોષનો રસ એકદમ ઠંડો પીડ્યા વિના રહેતો નથી. એટલે એ પ્રકાર લીધો છે કે સત્સંગના યોગને ઈચ્છવો અને પોતાના દોષને જોવા. એ રીતે પોતાના દોષને જોવાની વાત છે કે જેથી પરલક્ષ મટે. શું ખાસ કરીને તત્વજ્ઞાનના અભ્યાસમાં પ્રવેશ કર્યા પછી પરલક્ષી જે તત્વનો અભ્યાસ થાય છે ત્યારે જીવ પોતાના દોષ નથી જોઈ શકતો. મોટી તકલીફ આ થાય છે કે પોતાના દોષ જોવાનું એને બંધ થઈ જાય છે, પરલક્ષ તીવ્ર થઈ જાય છે, અને એને કારણે એ તત્વનો અભ્યાસ એનો નિષ્ફળ જાય છે. જે તત્વનો અભ્યાસ તો શક્તિ અનુસાર કરે પણ મુખ્ય લક્ષ્ય રાખે પોતાનું ગુણ પ્રગટવાનું અને દોષ ટાળવાનું, એ પ્રયોજન છે. એટલે પ્રયોજનનું લક્ષ્ય છે અહીંયા, દોષને જોવા એમાં પ્રયોજન ઉપરનું લક્ષ્ય છે. એ લક્ષ્ય જેટલું તીક્ષ્ણ છે અને એમાં જેટલું સૂક્ષ્મ પરિણમન કામ કરે છે એટલું મુમુક્ષુને હિતકારી થાય છે, એટલું લાભનું કારણ બને છે. સ્વલક્ષે સ્વાધ્યાય તો કરવો જ, એમાં તો શું છે કે સ્વાધ્યાયનો જે વિષય આવે એને પોતાની સાથે મેળવવો, પોતાના પરિણામ સાથે મેળવવો, પણ એ સિવાયના ઉદયના પ્રસંગોમાં પણ પોતાના દોષ ઉપર એને એ દોષ નો રસ તૂટવા માટે એનું અવલોકન થવું જરૂરી છે. તો એ તો પ્રયોજન છે, કેમ કે ગુણ પ્રગટ કરવા છે અને દોષ ટાળવા છે. એટલે એ રીતે એ પાયાનો વિષય છે, મુમુક્ષુની ભૂમિકાનો એ પાયાનો વિષય છે. મુમુક્ષુને સૂચના કરી છે જેની જેની જે પ્રકારની યોગ્યતા છે એ યોગ્યતા અનુસાર વિધિવત માર્ગદર્શન આપ્યું છે. 442 સુભાગભાઈ ઉપરનું ખાલી આનંદગંજીનું અનંતનાથ ભગવાનનું જે જીનસ્થાન છે એ અનંત જીનસ્થાનની એક કડી ખાલી હું લખી છે. ધારતર વારણી સોહલી દોહલી ચૌદમા જીનતણી ચરણ સેવા, ધાર પર નાચતા દેખબા જીગરા સેવના ધાર પર રહે ને દેવા. આનંદ ગંજી અનંત જીન સ્થવન. તરવારની ધાર ઉપર કોઈ કલા કરીને ચાલે અને તરવારની ધાર ઉપર ચાલે તો પણ એ તરવાર એને વાગે નહીં એવી રીતે ચાલે, લોહી ન નીકળે, આખા શરીરનું વજન એ તરવારની ધાર ઉપર આવે જ્યાં પગ મીકો છે, છતાં પગ કપાય નહીં, એ તો સહેલું નથી. લોહી ન નીકળે એ, પગ ન કપાય એ કાંઈ સહેલું નથી. પણ ભગવાનનો માર્ગ છે જેને જીનચરણની સેવા કહેવામાં આવે છે, એથી પણ કોઈ કઠિન વસ્તુ છે એમ કે છે. કહેવાનો વિષય એ છે કે મોક્ષ માર્ગમાં પ્રવેશવાની જે કળા છે એ કળા લોકોત્તર કળા છે, જગતની અઘરામાં અઘરી કળા કરતા પણ એથી કોઈ એની વિશેષતા વધારે છે. આવો કોઈ બાજીગરો હોય અને તરવારની ધાર ઉપર ચાલી દેખાડે, અગ્નિ ઉપર ચાલે છે, ચાલે છે કે નહીં, દાજે નહીં, અંગારા ઉપર હાલો જાય, દાજે નહીં, પાણી ઉપર ચાલ્યો જાય, ડૂબે નહીં, તરવારની ધાર ઉપર પગ મૂકીને ઉભો રહીએ, ઉભો નહીં ચાલવા માંડે, કાંઈ ન થાય, એ સહેલું છે. જોકે જગતમાં એ અઘરું છે, લોકોને આશ્ચર્ય પમાડે એવું છે, પણ આનંદ ગંજી કહે છે કે એ કદાચ સહેલું છે, ભગવાનના માર્ગની અંદર ચાલવું એ એટલું સહેલું નથી. કાલે આપણે ચર્ચા થઈ હતી થોડી કે ઉદય પૂર્વકર્મના ઉદયરૂપ પ્રસંગો, એ સિવાયના શાસનની પરિસ્થિતિનો દેશકાળ, દ્રવક્ષેત્રકાળ ભાવ, પોતાનો ઔદયિક ભાવ અને પોતાનો પુરુષાર્થ અને પોતાનો રાગ, ઉદયિક ભાવનો રાગ, આ ચાર પાંચ મુદ્દાને એક સાથે લઈને ચારેય બાજુથી એવી રીતે ચાલે મોક્ષ માર્ગમાં કે પાછળ ન જાય પણ આગળ જાય, એવી કોઈ મોક્ષ માર્ગની ચાલ છે એ અસાધારણ પ્રકારની વિશિષ્ટ છે. ડાક ન લાગે એને, ડાક ન લાગે, હા એ કળા છે એને. સંસાર તો કાજળની કોટડી છે, છતાં એ પોતાને ડાઘ લાગ્યા વિના એવી રીતે સંકોરીને ચાલે છે, પ્રવૃત્તિ કરતો દેખાય. પોતે તો શ્રીમદજીનો તો જીવંત દ્રષ્ટાંત છે. કુટુંબ પરિવારની પ્રવૃત્તિ છે, વ્યવસાયની ધંધા વેપારની પ્રવૃત્તિ છે, મુમુક્ષુઓ સાથેની પ્રવૃત્તિ છે, એમના પણ વિરોધીઓ છે, બધું છે, એમના રાગીઓ પણ છે, એમના દ્વેષીઓ પણ છે, અને એ હોય જ છે. તીર્થંકર હોય તો એ પુણ્ય પ્રકૃતિ પૂરી નથી હોતી. તીર્થંકર સમર્થન ની બહાર પણ તીર્થંકર નો વિરોધ કરનારા હોય છે, એટલે એ તો કોઈને પુણ્યના પુણ્ય તો પૂરા હોતા નથી. એટલે આને આમ કેમ છે એ તો પ્રશ્ન રહેતો નથી, એ તો કોઈ પણ વ્યક્તિ વિશે બનવાનું. છતાં પણ ધર્માત્મા છે, મોક્ષ માર્ગી છે, એની પાસે કોઈ એવી ચાલવાની કળા છે, એવી રીતે સંકોરીને ચાલે છે કે ક્યાંય કપડું ભરાતું નથી, ક્યાંય ડાગ લાગતો નથી, ક્યાંય પણ રોકાતા નથી, પોતાના માર્ગની અંદર નિશંકપણે સહજપણે પાછા કૃત્રિમતા કર્યા વિના ચાલ્યા જાય છે અને પૂર્ણતા સુધી આગળ વધે જાય છે. આ એક બહુ જ સૂક્ષ્મ દ્રષ્ટિએ અવલોકન કરવા જેવો વિષય છે, અભ્યાસ કરવા જેવો વિષય છે. તો એમાંથી આત્મહિત થવાનો સૂજે એવો છે, માર્ગ સૂજે એવો વિષય છે. જે માર્ગે મહાપુરુષો ચાલ્યા છે એ માર્ગનું જ્ઞાન કરતા પોતે પણ એ માર્ગમાં કેવી રીતે ચાલી શકે, અનુસરણ કરી શકે, એ વિષય ઉપર આ ગ્રંથમાંથી તો ઘણું ઘણું મળે એવું છે. હિતનું લક્ષ ન હોય તો એવું, એક આત્મહિત નું જ લક્ષ રાખવું હોય તો વાંધો ન આવે, નહીતર તો રોકાવાના ઘણા સ્થાનો છે. એવું માર્ગનું અત્યંત દુષ્કરપણું શા કારણે કહ્યું છે આનંદ ગંજીએ, ચૌદમા જીન છે ને, ચૌદમા જીન ત્રણી ચરણ સેવા અનંતનાથ ભગવાન ચૌદમા જીન છે ને, એટલે કે આ માર્ગનું અત્યંત દુષ્કરપણું શા કારણે કહ્યું છે, કેમ એમ કહ્યું આનંદ ગંજીએ, તે વિચારવાયુ છે. એ વિષયમાં જરા વિશેષ ઊંડો વિચાર કરજો તમે. સ્વભાગભાઈ ને એમ કે છે માર્ગ છે એટલો સહેલો નથી, ઘણી યોગ્યતા છે સ્વભાગભાઈ ને, તો પણ લાલ બત્તી મૂકી છે કે માર્ગ એટલો સહેલો નથી, તરવારની ધાર ઉપર ચાલવું એના કરતા પણ થોડો અઘરો છે. 408 માં કહી ગયા કે બે ધારી તરવાર છે, આ તો બે બાજુ ધાર છે, શ્રી સૌભાગ્યભાઈ, એ પણ સૌભાગ્યભાઈ ઉપર પત્ર છે. સંસાર સંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે અને બંધન ન થાય એવા કોઈ પુરુષ હોય તો તે તીર્થંકર કે તીર્થંકર જેવા જાણીએ છીએ, પણ પ્રાય એવી સુલભ પ્રાપ્તિના યોગથી જીવને અલ્પકાળમાં સંસાર પ્રત્યેથી અત્યંત એવો વૈરાગ્ય થતો નથી અને સ્પષ્ટ આત્મજ્ઞાન ઉદય થતું નથી એમ જાણી જે કાંઈ તે સુલભ પ્રાપ્તિને હાનિ કરનારા જોગ બને છે તે ઉપકારક જાણી સુખે રહેવા યોગ્ય છે. સંસારની પ્રતિકૂળતાઓને અનુમોદી છે. આ પત્રમાં શ્રીમદજીએ સંસારની પ્રતિકૂળતાને અનુમોદન આપ્યું છે, અનુકૂળતાને અનુમોદન નથી આપ્યું. સંસાર સંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ, સંસારિક વ્યવહાર ચાલે એવા પદાર્થો સહેલાઈથી પ્રાપ્ત થાય નિરંતરપણે, કે એની ચિંતા હોય જ નહીં અને એ તો આવ્યા કરે, અને જીવને એમાં રસ ન પડે, એમાં રોકાય નહીં, એમાં બંધન ન થાય, એ બનવું લગભગ જોવામાં આવતું નથી. જીવને આધાર બુદ્ધિ થઈ ગઈ છે કે મને જો કોઈ ઉપાધિ ન હોય, સંસારની ઉપાધિ ન હોય, તો હું ધર્મ સાધન સુખે કરીને કરું, એ ખોટી વાત છે. એને કદી ધર્મની પ્રાપ્તિ એ અભિપ્રાયથી તો થઈ શકે જ નહીં, એવી પરિસ્થિતિ છે. ગમે તે પરિસ્થિતિમાં હું મારો ધર્મ સ્વાશ્રયપણે કરવા માટે સ્વતંત્ર છું, એવું અંદરથી જોર આવ્યા વિના આ જીવ સંસારમાં તો કાંઈ ને કાંઈ બાનું કાઢવાનો છે. જરાક હમણાં આમ છે ને એટલે પાપડો પુરસાદ નથી ઉપડતો, જરાક આટલી ઉપાધિ છે ને આ એક વિકલ્પ છે ને આ એક તકલીફ છે ને આ એક ઉપાધિ વ્યાધિ છે ને કાંઈ ને કાંઈ કાંઈ ને કાંઈ કાંઈ ને કાંઈ કેમ કોઈ પૂન તો કોઈના પૂરા હોતા નથી. અથવા એવી સ્થિતિમાં કોઈ બંધ રહિત અબંધ દશામાં વિચરતા હોય તો એ તીર્થંકર જેવા પુરુષ હોય કે તીર્થંકર સાક્ષાત હોય એ જ રહી શકે, બીજાનું આમાં કામ નથી. એટલે સંસારની પ્રતિકૂળતાઓ આવે તો એને પોતાને સંસારમાં પણ કંઈક સૂજે કે મારે કંઈક કરવું બીજું કરવા જેવું છે, એવું કંઈક સૂજી શકે. તીર્થંકર તો શું છે કે સમ્યક જ્ઞાન લઈને આવે છે, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન લઈને આવે છે, એટલે એ તો એમનો પુણ્યનો ઉદય હોય છે સંસારની અંદર, તો પણ ક્યાંય એ લેપાતા નથી, બંધાતા નથી. સ્વર્ગમાંથી સર્વાર સિદ્ધિમાંથી કેટલાક પાયા છે, ક્યાંય લેપાણા નથી, અહીંયા પણ લેપાતા નથી. તો એવી અનુકૂળતા વાળી સ્થિતિમાં એ બંધન ન થાય તો તે પુરુષ તીર્થંકર હોય કા તીર્થંકર જેવા હોય એમ અમે ગણીએ છીએ. પણ એવી પ્રાય એવી સુલભ પ્રાપ્તિના યોગથી જીવને અલ્પકાળમાં સંસાર પ્રત્યેથી અત્યંત એવો વૈરાગ્ય થતો નથી, અનુકૂળતાનો રસ પોસાતો હોય છે. એટલે એ રસની અંદર નિરસ થવું એ સૂજ પડતી નથી, અનુકૂળતાઓના રસની અંદર નિરસ પરિણામ કરવાનું એને કોઈ રીતે બનતું નથી. કેમ કે એક તો અપેક્ષા બુદ્ધિથી ઊભો છે અને અનુકૂળતાઓ ચાલી આવે છે, અનુકૂળતાઓ રહે છે. તો વૈરાગ્ય એટલે અહીંયા નિરસ પરિણામ છે, એ નિરસ પરિણામ પ્રાય જીવને થતા નથી. થાય અનુકૂળતાઓમાં પણ નિરસ પરિણામ થાય તો એમ સમજવું કે જરૂર કોઈ હળુકર્મી જીવ છે. મુમુક્ષુની ભૂમિકામાં અનુકૂળતાઓ હોય અને પ્રતિકૂળતાઓ ન હોય અને નિરસ પરિણામ થાય અનુકૂળતાઓ પ્રત્યે, એની મારે તો આત્મહિત કરવું છે. ઠીક છે, આ બધું હોય ન હોય એની કોઈ વિશેષતા નથી, પણ આત્મહિત કરી લેવું જોઈએ મનુષ્યપણામાં. એ આત્મહિતને વશ નિરસતા આવે હો, નહીતર તો વૈરાગ તો જૈનમાં ને અન્ય મતિમાં બધામાં આવે છે. દીક્ષા પણ લોકો લે છે ને અન્ય મતિમાં વૈરાગી હોય છે, પણ એ આત્મહિતના લક્ષ્ય નિરસ પરિણામ થવા એને મુમુક્ષુની ભૂમિકાનો વૈરાગ્ય કહેવામાં આવે છે. કે આત્મહિત ખાતર એને રસ પડતો નથી, એ કારણથી એને રસ પડતો નથી, ત્યારે યથાયોગ્ય વ્યવહાર છે, યથાર્થ વૈરાગ્ય છે, નહીતર એ વૈરાગ્ય નામ માત્ર છે, રૂંધાયેલો કશાય થઈ જાય છે. એ રીતે વૈરાગ્યનું પ્રકરણ એ રીતે વિચારવા યોગ્ય છે કે રૂંધાયેલો કશાય છે કે ખરેખર વૈરાગ્ય છે. બહારનો દેખાવ વૈરાગ્યમાં સરખો હોય પણ એકને રૂંધાયેલો કશાય હોય, એકને આત્મહિતના લક્ષ્ય નિરસ પરિણામ થઈ જતા હોય તો સમજવું કે એ પોતે એને શંકાનો સવાલ નથી પડતો. એમ જેનું લક્ષ્ય ને ઉદ્દેશ એક આત્મહિત ઉપર છે અને એને લઈને સંસારની અનુકૂળતાઓ ઉપર પણ એને રસ નથી પડતો, ત્યારે સાચા માર્ગે આવી જાય છે. એને માર્ગ પ્રાપ્ત થવાનો, જિનમાર્ગ પ્રાપ્ત થવાનો એને અવકાશ છે. નોંધાયેલા કષાયવાળાને ગમે એટલો વૈરાગ હોય તો ગમે ત્યારે એ કષાય પાછો ઉછળીને બહાર આવી જશે. એટલે પ્રાય એટલે ઘણું કરીને એવી સુલભ પ્રાપ્તિના યોગથી જીવને અલ્પકાળમાં સંસાર પ્રત્યેથી અત્યંત એવો વૈરાગ્ય થતો નથી, આમાં કાંઈ સાર નથી એવું એને લાગતું નથી. અનુકૂળતાઓની બુદ્ધિ છે, અપેક્ષા બુદ્ધિ છે અને અનુકૂળતા આવતી રહે છે, એને એ વિચાર આવતો નથી, એ પ્રકારનો પરિણામ થતા નથી કે આમાંથી તદ્દન છૂટી જવા જેવું છે, આ કોઈ મને કામની ચીજ નથી, આવી અનુકૂળતાઓ રહીએ તો પણ એથી કોઈ મને આત્માનું સુખ શાંતિ પ્રાપ્ત થાય એ પરિસ્થિતિ જ નથી. બહુ ભાગ તો એ અનુકૂળતાના રસને લઈને પાછળની ઉંમરમાં સામાન્યપણે જીવની બેચેની વધે છે. બહુ ભાગ પાછળની ઉંમરમાં, કેમ કે એ રસ ઘાટો થતો ગયો, અનુકૂળતાનો રસ એકદમ ઘટ થતો જાય છે, એના થર જામતા જાય છે, અને એ અચેતન પ્રત્યેનું તીવ્ર પરિણામ, તીવ્ર રસવાળું પરિણામ હોય છે. એટલે ખીચું ભરીને પરચું પડી, એમાં 5-10 પૈસા પડી જાય તો ઠીક, ને 5-10 પૈસા કોઈ વધારે આવી જાય તો ઠીક, કઈ ખબર ના થાય, એમાં કઈ વધઘટ ન લાગે. હું તો એ કે પણ શાંતિ નથી, કે ઉલટાઓ ઘણી છે, કરોડો રૂપિયા થઈ ગયા છે પણ શાંતિ નથી, કારણ સમજાતું નથી, કે શાંતિ નથી. પણ હવે ક્યાંથી શાંતિ? કેટલો રસ લીધો છે એનો હિસાબ કિતાબ નથી એની પાસે. આ અનુકૂળતાઓ મેળવવા માટે, અને અત્યારના કાળમાં તો એટલો બધો પૈસો ભેગો થવા માટે એને તીવ્ર રસે કરીને કેટલી ગડબડ કરી છે એ તો એ જ જાણતા હોય છે. શું તો એ બધો તો કઈ હિસાબ કિતાબ મૂકતા નથી. પરિણામ ઘણા બગાડ્યા પછી એ પરિણામનો પીરિયડ પૂરો થઈ ગયો બગાડવાનો, હવે થોડીક એને એ પ્રકારની પ્રવૃત્તિ ન હોય ત્યારે એને એમ થાય કે પણ અત્યારે અશાંતિ કેમ ઊભી થઈ પાછી, કારણ વગર અશાંતિ કેમ દેખાય છે? એનું કારણ છે કે પોતાને એનો એટલો બધો તીવ્ર રસ હજી ઊભો છે અને વેદાય છે કે એ ચૈતન્યની શાંતિને ખૂન કરીને એકદમ અશાંતિમાં આવી જાય છે. એટલે એવા સુલભ સંયોગોના પ્રાપ્ત થવાના કાળમાં જીવને નિરસપણું આવતું નથી, વૈરાગ આવતો નથી. એટલે નિરસપણું આવતું નથી, અથવા આત્મજ્ઞાન કરવું કે આત્મહિત કરવું એ વાત સૂઝતી નથી, એના રસ આડે એ વાત સૂઝતી નથી. અને પણ અમેરિકાનો તો પ્રગટ દ્રષ્ટાંત છે, એ ધનાઢ્ય દેશ ગણાય છે અત્યારે વિશ્વમાં. આપણા ચાલતા આવતા જતા ગમન કરી શકાય એવા વિશ્વમાં ધનાઢ્ય દેશ ગણાય છે. અને એ લોકોની અશાંતિ એટલી બધી પ્રગટ છે કે ભાગી ભાગીને અહીંયા આવે છે શાંતિ લેવા માટે. કોઈ એને શાંતિનો એક પ્રયોગ આપે ને તો લાખો ડોલર આપી દે છે. હિપ્પીઓ થઈ જાય છે, એનું કારણ એ છે, અશાંતિ વસત છે. અહીંથી બધા દુકાનદારો જાય છે ગામડે ગામડે અમેરિકામાં. અત્યારે ભારતના લોકો કોઈ દરજી ને કોઈ ખત્રી ને કોઈ બ્રાહ્મણ ને કોઈ કેવા શાંતિનું કેન્દ્ર, આધ્યાત્મિક કેન્દ્ર, ફલાણું યોગ કેન્દ્ર, ધ્યાનનું કેન્દ્ર, ઢીંકણું, એમાં નામ બોર્ડ લગાવી લગાવીને બેસી ગયા છે. નવલા લોકો બિચારા, ને ગરજવાનને અક્કલ ન હોય તો સીધી વાત છે. દર્દી હોય એને તો કોઈ ડાક્ટરને ગોતતો જ હોય કે ભાઈ આ ડાક્ટર હાચો, કે આ લાવને જી આવીએ, એની પાસે જી આવીએ, નાની પાસે જી આવીએ, નાની પાસે જી આવીએ, એ ભેમા કરે છે બિચારા. પૈસા તો શાંતિ મળતી હોય તો શું કરવા એવું થાય? પણ એનું વિજ્ઞાન છે કે આ જીવ અનંત ચૈતન્ય શાંતિથી ભરેલો છે. એવા અનંત ચૈતન્ય શાંતિનો ભોગવટો વેદન એના આશ્રય જ થાય એવું એનું વિજ્ઞાન છે. એનો આશ્રય છોડીને એની વિરુદ્ધ જઈને, આશ્રય છોડીને પણ એની વિરુદ્ધ જઈને એ અચેતન પદાર્થમાંથી શાંતિને અને સુખને લેવા માટે એટલું બધું બળ કરે છે, એટલું બધું જોર કરે છે, શું અને એટલા બધા તીવ્ર રસવાળા પરિણામ કરી નાખે છે કે એને લઈને એની અશાંતિ એકદમ વધી જાય છે. આ પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે અનુકૂળતાની પ્રાપ્તિમાં સ્પષ્ટ આત્મજ્ઞાન ઉદય થતું નથી એમ જાણીને સ્વભાગભાઈને લખે છે ને, પ્રતિકૂળતાઓ છે એટલે કે અનુકૂળતાની વાંછા મારજો ને, એ તો તમને આત્મજ્ઞાન નહીં થવા દે. એમાં તો આત્મજ્ઞાન નથી ઉદય થતું એમ જાણીને જે કઈ તે સુલભ પ્રાપ્તિને હાનિ કરનારા જોગ છે. સુલભ પ્રાપ્તિમાં હાનિ ઉત્પન્ન થાય, વિઘ્ન ઉત્પન્ન થાય એવા જે પ્રકાર બને છે તેને ઉપકારક જાણજો. સંસારનો રસ તોડવા માટે એને ઉપકારક જાણજો. આગળ લખી ગયા ને કે પરમાત્મા એ ચાહીને પ્રતિકૂળતા મોકલી છે એમ સમજવું, અને જો પરમાત્મા એ ચાહીને પ્રતિકૂળતા ન મોકલી હોય, કારણ કે ઈશ્વર કરતામાં આવી ગયા હતા ને, તો એમ સમજવું કે તમારા ઉપર પરમાત્માની કૃપા દ્રષ્ટિ નથી થઈ. માટે પ્રતિકૂળતા છે એ પરમાત્માની મહેરબાની છે. અને એ તો સૂત્ર જેવી એક એમણે વાત લખી છે કે મુમુક્ષુ જીવને આ કાળમાં પ્રતિકૂળ પ્રસંગોની પ્રાપ્તિ થવી એ તરવા બરાબર છે. તરવા બરાબર છે. કેમ એમ કહ્યું તરવા બરાબર છે? કે એ કાળે મુમુક્ષુ જીવને સંસારનું સ્વરૂપ સ્પષ્ટ જ્ઞાનમાં આવે છે, વિચારમાં આવે છે, અને એને નિરસપણું થવામાં એ નિમિત્ત પડે છે. દ્વેષ થવામાં નહીં, દ્વેષ થઈને નિરસપણું થવામાં નહીં કે આ બધા મને હેરાન કરે છે, મને દુઃખી કરે છે ને મને પ્રતિકૂળતાઓ આપે છે. પણ એ જોવે છે કે આવી પ્રતિકૂળતા જે અનિવાર્ય છે, જે જીવના હાથની બાજી નથી, તો ખરેખર અંદરથી આત્માની સુખ શાંતિ ઉત્પન્ન કરી લેવા જેવી છે. અને એ કેવી રીતે કરવી એ માર્ગે પોતે વળી જાય છે. ઓલું જે રાગનું બંધન છે, રાગ રસનું બંધન છે, એનાથી છૂટીને આ લાઈન નથી પકડી શકતા. પણ કોઈ પ્રતિકૂળતાના કારણે રાગ રસ જ્યાં નથી ઉત્પન્ન થતો ત્યાં એ વિતરાગ રસ ઉત્પન્ન કરવાનો રસ્તો પકડી લે છે. માટે એને તરવા બરાબર છે એમ કહી દીધું. નહીં નહીં આવે, એ તો એનું એ જ થયું ને, એ તો અનુકૂળતાની પ્રાપ્તિમાં પાછળ લાગી ગયો. એટલે ખાસ કરીને આ કાળની અંદર પાત્રતા વાળા જીવ હોય એને એમ થાય છે. પાત્રતા ન હોય તો પરિણામ બગાડી શકે. પ્રતિકૂળતા હોય ત્યારે બધા પરિણામ એના એકદમ બગડી જાય. પાત્રતા વાળાને પરિણામ વધારે લાઈન ઉપર આવી જાય. એટલે યોગ્યતા ઉપર આખો આધાર થાય. સંયોગો તો નિમિત્ત છે, પણ પોતાની યોગ્યતા અનુસાર જીવ પરિણમન કરે છે. રાગ અને દ્વેષ એક સિક્કાની બે બાજુ છે. રાગ ખસે ને દ્વેષ થાય તો બધા સાધારણ પ્રાણીઓને એવું જ થાય છે. સર્વસામાન્યપણે તો એમ જ થાય છે. પણ જે પાત્ર જીવો છે, ધર્મને યોગ્ય જીવો છે, જેને ધર્મ પ્રાપ્તિ થવા યોગ્ય છે, એ જીવો અનુકૂળતાઓને ઈચ્છતા નથી અને પ્રતિકૂળતા આવે તો ગભરાતા નથી. એનો પહેલેથી અભિપ્રાય સાફ છે કે ગમે તેવી પ્રતિકૂળતા આવશે એ સમયે હું મારા આત્મા પ્રત્યે વધારેમાં વધારે જવાનો પ્રયત્નની અંદર સાવધાન થઈ જઈશ, જાગૃત થઈ જઈશ, અને હું આત્મા પ્રત્યે પરિણામો વધારે કરી શકીશ. એ પહેલેથી જ એને નક્કી કરેલી ચીજ છે. બીજા સામાન્ય જીવો તો પ્રતિકૂળતાઓ આવ્યા પહેલા જ એટલા બધા ગભરાઈ જાય છે કે પ્રતિકૂળતાઓ તો આવે ત્યારે ખરી, પણ આવવાના ચિહ્નો અને ખ્યાલ આવવા માંડે ત્યાં જ એને એકદમ પરિણામ બગડવા માંડે છે. ત્યારે રે આમ થઈ જશે તો, તેમ થઈ જશે તો, દુકાનને દિવાળો આવશે તો, ફલાણું થઈ જશે તો, ધંધામાં આમ થઈ જશે, તેમ થઈ જશે, ફલાણું આમ થઈ જશે, પહેલેથી જ પરિણામ બગાડી મૂકે છે. ત્યારે પાત્ર જીવને એવું બનતું નથી. તો ગમે તે પરિસ્થિતિમાં અથવા આવી પરિસ્થિતિમાં તો વધારે માર્ગની સન્મુખ થાય છે અને માર્ગની અંદર પ્રવેશ કરવા માટેનો પુરુષાર્થ એનો વધારે કાર્યકારી થાય છે. એટલે એને તરવામાં નિમિત્ત કયા છે એવી વાત કરે છે. હા, અથવા અપાત્રતા હોય તો પરિણામ બગડે છે. યોગ્યતા એ મુખ્ય વાત છે. રાગ જ બંધન છે, દ્વેષ એટલું બંધન નથી. અને દ્વેષ કરતા રાગનો કાળ વધારે છે. આ જીવ દ્વેષના ફળમાં નરકમાં ગયો છે એના કરતા અસંખ્ય ગુણા અનંતવાર, એક વાર બે વાર નહીં પણ અસંખ્ય ગુણ અનંતવાર રાગને વશ દેવપદમાં ગયો છે. સંસારની ચાર ગતિનો હિસાબ કિતાબ મૂકવામાં આવે અને ખાતું તપાસવામાં આવે કે આ જીવ નરકમાં કેટલી વાર એન્ટ્રી કરી એને, અને દેવલોકમાં કેટલી વાર એન્ટ્રી કરી. ગુરુદેવ આ સ્ટેટિસ્ટિક્સ આપતા હતા, આંકડા આપતા હતા કે નરકમાં જીવ સંસારી જીવ ગયો છે એના કરતા દેવપદમાં એ દેવગતિમાં અસંખ્ય ગુણી અનંત વાર ગયો છે. એટલે રાગ તો ઘણો કર્યો છે, શુભ રાગ પણ ઘણો કર્યો છે. રાગ એટલે રાગ તો પછી અશુભ રાગ પણ છે ને શુભ રાગ છે, રાગમાં બે છે. તો શુભ રાગ એટલો બધો કર્યો છે કે જેને લઈને એ દેવગતિમાં ગયો છે. એ રાગ જ બંધન છે જીવને, એટલે તો રાગની ટેવ પડી ગઈ છે ને રાગ મૂકી શકતો નથી. અને એટલા જ માટે આ માર્ગ એનાથી વિરુદ્ધ, રાગથી વિરુદ્ધ એવો વિતરાગ માર્ગ છે. રાગને અનુકૂળ એવો વિતરાગ માર્ગ નથી. આત્મસિદ્ધિમાં એ પદ લીધું છે કે તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ, તે અશુભ છેદતા શુભ પાળતા મોક્ષ સ્વભાવ ઉપજે એમ નથી કહ્યું. શું કહ્યું? તેહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. વિતરાગ માર્ગ છે, મોક્ષ સ્વભાવી છે, એને છેદતા એ ઉપજે. આ તો રહસ્ય છે. આ વિશે શુભાશુભ જ કરે છે કે અશુભ થી ખસીને શુભ માં આવે, વળી શુભ થી ખસીને અશુભ માં આવે. એનું કારણ શું છે કે જીવની દ્રષ્ટિ પરાધીન દ્રષ્ટિ સંયોગાધીન દ્રષ્ટિ છે. સંયોગો બે પ્રકારના છે, ત્રીજો પ્રકાર નથી. કા પુણ્ય ઉદય કા પાપનો ઉદય, કા અનુકૂળતાઓ આવે કા પ્રતિકૂળતાઓ આવે. બે માં અનુકૂળતાઓ આવે તો એનો રસ ચડી જાય છે, જીવને ખૂબ બંધાઈ જાય છે. પ્રતિકૂળતા આવે તો દ્વેષના રસની અંદર ખેદાય ખેદાય ને એટલો દ્વેષનો રસ ચડી જાય છે એને જીવમાં, કે ઘણું બંધન કરી લે છે. આમ જીવ બંધન કરીને ક્રમશઃ અધોગતિમાં ચાલ્યો જાય છે, પરિણામ નીચે ઉતરતા જ જાય છે. અને નિગુદમાં રહેવાનો કાળ વધારે છે. એનું કારણ જ એ છે કે પરિણામમાં અધપતન અધપતનથી યાદ કરે છે. એક વિચારવાન પુરુષો જેને મુમુક્ષુ જીવ કહી શકાય એ કોઈ ત્રીજો રસ્તો ગોતે છે કે અનુકૂળતામાં રાગ ન થાય અને પ્રતિકૂળતામાં દ્વેષ ન થાય એવો કોઈ માર્ગ હોય તો એ માર્ગ મારે પકડવો છે. એ માર્ગ શોધે છે, એ માર્ગ અંગીકાર કરે છે, અને એ આ જિનેન્દ્રનો વિતરાગ માર્ગ છે. એટલે અહીં તો અપેક્ષિત વાત છે કે યોગ્ય જીવને, પાત્ર જીવને, લાયક જીવને સુલભ સંયોગોની પ્રાપ્તિમાં હાનિ કરનારા યોગ એ પ્રકારના ઉત્પન્ન થાય સંજોગો કે પ્રતિકૂળતાઓ આવી જાય, અનુકૂળતાઓ ઠેલાઈ જાય, ત્યારે તે ઉપકારક જાણીને એ પોતાના માર્ગમાં આત્મકાર્યની અંદર વિશેષ કરીને પ્રવર્તે છે. એ સુભાગભાઈને એમના ઉદય અનુસાર માર્ગદર્શન છે. ત્યાર પછીનો પત્ર પણ સુભાગભાઈ ઉપરનો છે. સંસારીપણે વસતા કઈ સ્થિતિએ વર્તીએ તો સારું એમ કદાપી ભાસે તો પણ તે વર્તવાનું પ્રારબ્ધ આધીન છે. સંસારમાં પણ કેવી રીતે વર્તીએ તો વધારે યોગ્ય એમ વિચારીએ તો પણ પૂર્વકર્મને અનુસરીને વર્તવાનો બહુ ભાગ બને છે. એ પ્રારબ્ધ આધીન છે. બહારની સ્થિતિ પૂર્વકર્મના ઉદયને આધીન છે, પોતાના ઈચ્છાને આધીન નથી. કોઈ પ્રકારનું કાંઈ રાગ દ્વેષ કે અજ્ઞાનના કારણથી જે ન થતું હોય તેનું કારણ ઉદય જણાય છે. જે કાંઈ પરિસ્થિતિ ઊભી થાય છે એમાં પોતે રાગ કર્યો ન હોય છતાં રાગનું કારણ આવીને ઊભું થાય, દ્વેષ ન કર્યો હોય છતાં પ્રતિકૂળતા આવીને ઊભી થાય, કે બીજું કાંઈ એને વિચાર્યું ન હોય છતાં એ પરિસ્થિતિ ઊભી થાય, ત્યારે એ કોઈ ઉદયથી થયું છે એમ સમજવું. અમે તો આનો વિચારે નહોતો કર્યો, આમાં અમારે કાંઈ ઈચ્છાય નહોતી, કે અમારે કાંઈ આમને કોઈ દ્વેષ નહોતો, પણ આવીને ઉભો રહ્યો. તો એ ઉદય છે એ કુદરતી વસ્તુ છે, એ ગમે ત્યારે પોતપોતાની રીતે કુદરત કામ કરે છે. કુદરતની અંદર એ એક સ્વભાવ છે કે જળ ચેતન પદાર્થો છે એ પોતપોતાના પરિણામના અનુક્રમની અંદર વર્તે છે, અને એની અંદર બધા નિમિત્ત નૈમિત્તિક સંબંધો એવા ઊભા થાય છે કે જેને લઈને જીવ ઈચ્છે કે ન ઈચ્છે, જે પૂર્વે કર્મ કર્યું હોય એનું એના પ્રમાણમાં એના કાળમાં એ જ રીતે જે પ્રકારે થવા યોગ્ય એ રીતે બરાબર થઈને ઊભું રહીએ છે, એનું નામ ઉદય છે. નહીં કોઈ બાદ ન થઈ શકે, એની કોઈનો પ્રશ્ન જ નથી. ખરેખર સિદ્ધાંત તો એ છે કે જે કાંઈ બહારમાં થઈ રહ્યું છે એ કુદરતની વ્યવસ્થા અનુસાર થઈ રહ્યું છે, અને એ કુદરતની વ્યવસ્થામાં ફેરફાર કરવાનો ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈનો અધિકાર નથી, કોઈનો અધિકાર નથી. અન્ય મતમાં એમ આવે કે ભગવાન ભક્તને મદદ કરીને એની પ્રતિકૂળતા ટાળે, પણ આ તો એમ કે છે કે જીનેન્દ્ર પણ કઈ કરી શકવાને સમર્થ નથી, અને દેવોનો ઇન્દ્ર હોય તો કઈ કરી શકવાને સમર્થ નથી. જે કઈ થાય છે એ કુદરતી થાય છે, કુદરતની વ્યવસ્થા કુદરતને આધીન છે અને સિવાય કોઈને આધીન નથી. આ જગતનો કાયદો જ આ છે. પોતાના અપરાધનું ફળ છે, જેને જે સંયમ ઉભો છે પોતાના અપરાધનું ફળ છે, અને એ ફળ ત્યાં સુધી કે મમત્વ કરે ત્યાં સુધી, જેને મમતા મટી એને શું મમતા, જે એક ચીજ વેચી દીધી એ ચીજ જયારે શું લગભાટ રહે છે, જે ચીજ વેચી દીધી પોતાને મમત્વ હતું એ ચીજ વેચી દીધી પછી એને યાર કઈ લગવાડ રહે છે. બસ જ્ઞાનીએ પૂર્વકર્મના પ્રારબ્ધને વેચી નાખ્યું છે એટલે મમત્વ નથી. અને જે ઉદય આવે છે મારે શું છે, પણ લોકો એમ કે અમને બહુ અનુકૂળતા આવી, તો કે પણ મારે શું છે, મને એમાંથી કઈ સુખ મળતું નથી. લોકો એમ કે આને બહુ આકરો ઉદય આવ્યો, તો કે પણ મારે શું છે, મને એમાંથી કઈ દુઃખ આવતું નથી, હું તો સુખ જ ભોગવું છું મારા આત્મામાં. હે પણ આખા જૈન દર્શનના ઉપદેશનું કેન્દ્ર સ્થાન જ આ છે કે ભિન્ન પીડા વિના એનાથી જુદો પીડા વિના તારવણી સમ્યક પ્રકારે મમત્વનો અભાવ નહીં થાય. બીજી રીતે મમત્વનો અભાવ કરીશ તો રાગ મટીને દ્વેષ ઉભો થશે, પણ રાગ મટીને દ્વેષ ન થાય ને વિતરાગતા થાય એ એક જ માર્ગ છે, જીન માર્ગ છે. એ સિવાય બોલો તો દ્વેષ ગર્ભિત છે, કા મોહ ગર્ભિત હોય કા દ્વેષ ગર્ભિત હોય. વૈરાગ્ય દ્વેષ ગર્ભિત અને મોહ ગર્ભિત બે પ્રકારે થાય છે, ત્રીજો એક જ્ઞાન ગર્ભિત થાય છે, તેની અંદર વિતરાગતા હોય છે, એમાં રાગે નથી અને દ્વેષ પણ એ ઈચ્છનીય છે, એ જ સાચો માર્ગ છે. એટલે અહીંયા ઉદયની પરિભાષા કરે છે કે રાગ દ્વેષ અજ્ઞાન કોઈ જીવના પરિણામ વગર એમને ઉત્પન્ન થઈ જાય તો એ ઉદય સમજવો, અને આપે લખેલા પત્રના સંબંધમાં પણ તેવું જાણે. બીજો વિચાર કે શોક કરવો ઘટતો નથી, કોઈ બીજો વિચાર ન કરવો એ કોઈ પૂર્વકર્મનું કારણ છે એમ જાણીને એનાથી મમત્વ રહિત થવું. મારો ઉદય છે એમ જાણે એ રાગ દ્વેષમાં ડૂબ્યા વિના રહે નહીં. પોતાના કરેલા અપરાધનું ફળ હોવા છતાં અત્યારે મારે લેવા દેવા નથી, હું ચૈતન્ય સ્વરૂપી આત્મા ભિન્ન છું, એ મમત્વ તોડે, વસ્તુના સ્વરૂપ જ્ઞાનને અનુસરીને મમત્વ તોડે. શું મમત્વ તોડવાનો આધાર શું છે? વસ્તુનું સ્વરૂપ જ્ઞાન, વસ્તુ સ્વરૂપનું જ્ઞાન છે, એના આધારે જો મમત્વ તોડે તો જ એ જીવ સુખી થાય, નહીતર એને બંધન થયા વિના નવું બંધન થાય. એ તો સીધી જ વાત છે ને, જીવ તો અનુકૂળતાને અનુકૂળતામાં સુખ માન્યું છે, જળમાં સુખ માન્યું છે એટલે અનુકૂળતામાં સુખ માન્યું છે, એટલે એની પાછળ દુનિયા આખીની દોટ છે. હવે આ આ સત્શાસ્ત્રો સમજીને પણ જો એ અભિપ્રાય ન ફેરવો હોય તો બોલો માર્ગ તો અનાદિનો છે, એ સંસારનો માર્ગ ચાલુ જ રહેવાનો છે. આ તો આ વિતરાગી દેવગુરુ શાસ્ત્ર જ કોઈ એવા નિમિત્ત છે કે જેને લઈને જીવ અનાદિનો સંસાર માર્ગ છોડીને કોઈ લોકોત્તર માર્ગની અંદર આવી શકે છે. જળમાં સ્વાભાવિક શીતળપણું છે, પણ સૂર્ય આદિના તાપના યુગે ઉષ્ણપણાને તે ભજતું દેખાય છે. સ્વભાવે કરીને પાણી ઠંડુ છે, તો પણ જો અગ્નિના સંયોગમાં આવે કે એના એને સૂર્યની ગરમી વધારે મળે તો એ સંયોગને કારણે તે ઊનું થયેલું જોવામાં આવે છે. સ્વભાવ વિરુદ્ધ પાણીનું પરિણામ છે. ઉષ્ણપણું ઊનું પાણી એ પાણીના સ્વભાવ વિરુદ્ધની પર્યાય છે. તે તાપનો યોગ મટે છે, એ તાપનો યોગ મટવાથી તે જ જળ સ્વાભાવિકપણે શીતળ થઈ જાય છે, પાછું આપોઆપ ઠંડુ થઈ જાય છે. એને ઠંડા કે ઠંડુ કરવા માટે કાંઈ બીજી પ્રક્રિયા કરવાની જરૂર નથી. વચ્ચે શીતળપણાથી રહી તે જળ જણાય છે. પહેલાં ઠંડુ હતું, પછી વચ્ચે અગ્નિ કે સૂર્યને લઈને ગરમ થયું, વળી પાછું ઠંડુ થયું, તો વચ્ચેના કાળમાં જે ગરમ અવસ્થા થઈ તે તાપના યોગથી છે. એનું કારણ સંયોગ છે બારમાં પાણીને. એમ આ પ્રવૃત્તિ જ યોગ અમને છે. હવે પોતાની વાત કરે છે, અમને આ પ્રવૃત્તિ યોગ છે, પણ અમારો તે પ્રવૃત્તિ વિશે હાલ તો વિદ્યા સિવાય અન્ય ઉપાય નથી. એમ આ પ્રવૃત્તિ યોગ છે, જે વ્યવસાયમાં પીડ્યા છે એ વ્યવસાયની અપેક્ષા નથી, એમ આમાંથી નીકળે છે. આ પ્રવૃત્તિ યોગ છે એટલે અમે પ્રવૃત્તિને ઈચ્છતા નથી, પ્રવૃત્તિ ઘેરો ઘાલીને આવીને પડી છે. એટલે જેમ પાણી ઊનું થાય એમ તમને કોઈને અમારા પરિણામ એવા દેખાશે કે જો આનો વેપાર કરે છે, આ કામ કર્યું, આ કામ કર્યું, ઘણું કામ કર્યું, આજે આટલા કલાક દુકાને બેસીને કામ કર્યું, એ બધું દેખાશે, એ પ્રવૃત્તિ યોગ છે. પણ અમારો તે પ્રવૃત્તિ વિશે હાલ તો વિદ્યા સિવાય, વિદ્યા સિવાય એટલે સમ્યક પ્રકારે વિદ્યા સિવાય, ન રાગે કરીને ન દ્વેષે કરીને. પ્રવૃત્તિ ઉપર દ્વેષ પણ નથી, પ્રવૃત્તિ ઉપર રાગ પણ નથી. આ એક વિષય સમજવા જેવો છે, આ સમજવા જેવો વિષય છે. તો પ્રવૃત્તિને પોતે ઈચ્છતા નથી, પ્રવૃત્તિને પોતે અનિચ્છતા. પૂર્વ કર્મ છે એના કર્મમાં આવવા દો, હું મારા સ્વધર્મમાં રહું, એટલું જ મારે, મારું સાવધાની અને મારી સાવધાની કરીને મને સંભાળવાનો છે. પ્રવૃત્તિમાં રાગ દ્વેષ કરવાનો કોઈ અર્થ નથી. એમ આ પ્રવૃત્તિ યોગ અમને છે, પણ અમારો તે પ્રવૃત્તિ વિશે હાલ તો વેદ્યા સિવાય, વેદવાનો અર્થ આગળ આપી ગયો 408માં, સમ્યક પ્રકારે વેદવું. સમ્યક પ્રકારે વેદવું એટલે શું? રાગ દ્વેષ રહિતપણે વેદવું, એને ખરેખર પૂર્વકર્મ નિર્જરે છે. આમ તો પૂર્વકર્મ અજ્ઞાનીને પણ નિર્જરે છે વિપાકમાં આવ્યા પછી, પણ રાગ દ્વેષ સહિત જે પ્રવર્તે છે એને એટલું બધું બંધન થાય છે કે એને નિર્જરા કહેવાતી નથી, એને બંધન કહેવાય છે. જ્ઞાન દશામાં આત્મા પોતે ચેતેલો હોવાથી, સાવધાન હોવાથી, જાગ્રત હોવાથી રાગના સંયોગોમાં કે દ્વેષના પ્રકારની અંદર એ પોતે લેપાતો નથી, ભિન્ન રહી જાય છે, છૂટો રહી જાય છે, અને એ કર્મ એને નિર્જરી જાય છે. નવું બંધન કર્યા સિવાય એ નિર્જરી જાય છે. એને સમ્યક પ્રકારે વેદ્યું એમ કહેવામાં આવે છે. બધાને તો અકામ છે, પણ આમને સકામ એટલે પોતાની જાગૃતિ, પુરુષાર્થ વર્તે છે એટલે એમને સકામ નિર્જરા છે. પુરુષાર્થ હોવાને લીધે સકામ નિર્જરા છે. કેટલાક તો કર્મો એવા છે ઉદયમાં આવીને ચાલ્યા જાય છે, જેનું કોઈ બહારની અંદર વિશેષપણે એને લક્ષ્ય નથી થતું, પણ કેટલાક કર્મો એવા છે કે જેની અંદર પુરુષાર્થ હોય તો જ જીવને નવું બંધન ન થાય, પુરુષાર્થ ન હોય તો બંધન થયા વિના રહે જ નહીં, એવી પરિસ્થિતિ હોય છે. છે અને એને જ્ઞાનીને અવિપાક નિર્જરા પણ છે. સ્વવિપાક નિર્જરા જેમ સકામાં કામ છે એમ સ્વવિપાક અવિપાક બે નિર્જરા પણ છે. સ્વવિપાક તો બધાને હોય છે એમ જ્ઞાનીને પણ હોય છે, પણ પોતાના સમ્યક પુરુષાર્થને લઈને કેટલાક કર્મોની સ્થિતિ ટૂંકાઈ જાય છે અને એનો પરિપાક આવવાની જે પૂર્વે સ્થિતિ પડી હતી, બંધન વખતે જે સ્થિતિ પડી હતી, એ સ્થિતિ સંક્ષેપ પામીને વહેલા ઉદયમાં આવી જાય છે, નિરસપણે ઉદયમાં આવી જાય છે. તીવ્ર રસ એનો પ્રકૃતિમાં પીડ્યો હોય પણ ઉદયમાં આવ્યા પહેલા પોતાના વિતરાગ ભાવને કારણે એનો રસ ત્યાં જ, ઉદયમાં આવ્યા પહેલા એ રસની અંદર અનુભાગ ઘટવા માંડે છે અને નિરસપણે ઉદયમાં આવે છે. એવા બધા એક પરિણામના નિમિત્તે એટલા બધા ફેરફારો થાય છે પૂર્વકર્મની અંદર કે જે અજ્ઞાન દશામાં ઓગે ઓગે જે ક્રિયાઓ કરે તપશ્ચર્યા વગેરે, એ હજાર વર્ષે જે કામ ન થાય એ આ એક ક્ષણ માત્રમાં જ્ઞાનીને થાય છે, એક ક્ષણમાં થાય છે. એટલું જ નહીં, એ પૂર્વકર્મના ઉદયની અંદર તે પોતાની આત્મશુદ્ધિને એટલી બધી વધારે છે તીવ્રપણે કે એ ઉદય એને આત્મશુદ્ધિમાં નિમિત્ત પડે છે, જે બીજાને બંધનમાં નિમિત્ત પડે એ આને મુક્તિમાં નિમિત્ત પડે છે. ઉદય તો ઉદય છે એમ છે, એમ કે ગત સુકુમાર લઈએ ભાવ અવસ્થામાં પણ સ્પષ્ટપણે વિતરાગ ભાવ, વિતરાગ ભાવ લેવો, બીજો કોઈ ભાવ નહીં. ગત સુકુમાર ને એવો ઉદય હતો કે તીવ્ર બંધન થાય, એ જ ઉદય એમને તીવ્ર નિર્જરાનું કારણ થઈને મુક્તિ પામી ગઈ, મોક્ષમાં ચાલ્યા ગયા. એ જ ઉદય તો ઉદય છે, પોતે એને મુક્તિનું નિમિત્ત બનાવવું કે બંધનનું નિમિત્ત બનાવવું એના માટે પોતે સ્વતંત્ર છે. ઉદયમાં જોડાતો વિતરાગ ભાવમાં સ્થિર થઈ ગયા, શુદ્ધ ઉપયોગની અંદર લીન થઈ ગયા, ઉદય ઉદયના ઘરમાં રહી ગયો, પોતે સડસડાટ આત્મશુદ્ધિ કરીને મોક્ષમાં ચાલ્યા ગયા.
દેવ સુમંદર ભગવાન.